તારીખ 9/1/1990 શ્રી સમયસર ગાથા 181-183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 356
ટીકામાં છેલ્લા પેરેગ્રાફની છેલ્લી લીટીઓ છે. આકાશના દ્રષ્ટાંતે એ સિદ્ધ કર્યું કે જેમ આકાશને કોઈના આધારની અપેક્ષા દેખાતી નથી, સમજાતી નથી, એ જ રીતે જો એકલા જ્ઞાનને બુદ્ધિમાં સ્થાપીને, એમ કહેવું છે, એકલા જ્ઞાનને બુદ્ધિમાં સ્થાપવું એટલે એકલા જ્ઞાનને જુદું પાડવું, વિચારમાં પણ માત્ર જ્ઞાનને જુદું પાડવું. તો એ રીતે એનો આધાર આધેય ભાવ વિચારવામાં આવે. એકલા જ્ઞાનને લક્ષમાં લઈને જો તેનો આધાર આધેય ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આકારની, ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી. એકલું જ્ઞાન જોતા તે જ્ઞાનને કોઈનો આધાર હોય એવું દેખાતું નથી. બધાથી, સર્વથી જ્ઞાન છૂટું છે, જ્ઞાન નિર્લેપ છે એવું સ્પષ્ટપણે જણાય છે. અને બીજાથી છૂટું છે એમ જ્યારે જણાય છે ત્યારે એ તો વાત બીજાની અપેક્ષાથી થઈ, હવે નાસ્તિમાંથી અસ્થિ કાઢે છે કે ત્યારે એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે. અહીંયા એનું ભાવ ભાસવા અર્થે ચાલતા જ્ઞાનને, ચાલતા જ્ઞાનમાં શું અનુભવ થઈ રહ્યો છે એ અનુભવને સમજવો જોઈએ. જ્ઞાન જે પ્રવર્તી રહ્યું છે, જે વર્તમાનમાં પ્રવર્તમાન જ્ઞાન છે, એવા પ્રવર્તા જ્ઞાનને નો અનુભવ શું થઈ રહ્યો છે, આચાર્ય મહારાજ કહે છે એવો અનુભવ થાય છે કે નહીં, એ રીતે ઉપયોગને ચાલતા જ્ઞાન ઉપર લઈ જવું જોઈએ. તો એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે, એટલે કે મારું જ્ઞાન મારા જ્ઞાનમાં જ છે, મારા જ્ઞાનને કોઈનો આધાર નથી, જ્ઞેયનો પણ આધાર નથી, જે કોઈ જણાય છે એનો પણ આધાર નથી, અથવા મારું જ્ઞાન ક્યાંય વ્યાપતું નથી, આમ બરાબર સમજી જવાય છે. આ વિષય માત્ર વિચારથી નહીં લેતા, જ્યારે જ્ઞાનનો જ વિષય ચાલી રહ્યો છે અને દરેક જીવને જ્ઞાન પ્રવર્તી રહ્યું છે ત્યારે એને પોતાને સાથે મેળવી લેવું જોઈએ, પોતાના જ્ઞાનના પરિણમન સાથે મેળવી લેવું જોઈએ કે જ્ઞાનને કોઈનો આધાર છે, કોઈનો આધાર મળે તો જ્ઞાન થાય કે નહીતર જ્ઞાન સ્વયં થાય. ને એટલા માટે એક તર્ક આપવામાં આવે છે કે જો કોઈના આધારે થતું હોય અને નહીતર ન થતું હોય તો એકવાર એવા તર્કથી વિચારી લેવું જોઈએ કે થતા જ્ઞાનને બંધ કરી દો. જ્ઞાનને બંધ નહીં કરી શકાય. જો જ્ઞાનને બંધ કરવાની ઈચ્છા હોય તો પણ જો બંધ નથી કરાતું તો પછી એને થવા માટે કોઈની જરૂર છે એ વાત વિચારવાની રહેતી નથી, આપોઆપ જ તે. એવું જ્ઞાનનું સ્વતઃ પ્રગટવું, સ્વતઃ થવું અને જ્ઞાનનું જ્ઞાનમાં રહેવું એનું સ્વરૂપ જ એવું છે. એટલે જ્ઞાનને પરથી ભિન્નતા સાબિત થતા સિદ્ધ થતા જ્ઞાનને જ્ઞાનથી અભિન્નતા પણ આપોઆપ સિદ્ધ થાય છે. એ રીતે એને ઉપયોગમાં લેવું જોઈએ ચાલતા જ્ઞાનને. એ જ પોતે ચાલતું જ્ઞાન પોતે ઉપયોગ સ્વરૂપ છે ને એ ઉપયોગ એના ઉપર આવે. સ્વસન્મુખતા શું ચીજ છે? જ્યારે હું તમારા સામું જોઉં છું ત્યારે તમે મને દેખાવ છો, જ્યારે હું તમારા સામું નથી જોતો ત્યારે તમે મારા જ્ઞાનમાં દેખાતા નથી. આ તો સ્પષ્ટ વાત છે. તો ઉપયોગ તમારે સન્મુખ કર્યો ત્યારે તમને જાણ્યા મેં. તમારે સન્મુખ ઉપયોગ કર્યા વગર તો તમે જણાતા નથી. સીધી વાત છે. તો અહીંયા એમ કહે છે કે ઉપયોગને ઉપયોગ પોતાને જ સન્મુખ કરને. તો જે ઉપયોગરૂપ જ્ઞાન પ્રવર્તી રહ્યું છે તેની જ સન્મુખ તું થાને અને તેને જ જોને. તારા ઉપયોગથી ઉપયોગને તું પોતાને સ્વયંને જ જોને. આમ વાત છે. હા, પણ થયેલા જ્ઞાનને
નહીં,
વર્તતા જ્ઞાનને. જ્ઞાન થઈ ગયું પછી એના ઉપર વિચાર લંબાવો કે કેનું જ્ઞાન થયું, કેવી રીતે જ્ઞાન થયું, કેમ, એ વાત નથી. એમ નહીં, ચાલતું જ્ઞાન જે પર સન્મુખ થઈ રહ્યું છે એ પરને જોવા માટે, એના બદલે પોતાને જોવા માટે સન્મુખ થાય પોતાને. તો એ રીતે સ્વસન્મુખતા આવે છે. નહીં, સમય જ નથી વચ્ચે, વચ્ચે સમય નથી. કેમ કે થયેલી પર્યાયને બીજા સમયે જોવી નથી. પહેલા સમયે થયેલી પર્યાય ને બીજા સમયનું જ્ઞાન તપાસે કે કેવી જ્ઞાનની પર્યાય થઈ, એમ નથી જોવું. જે થઈ રહી છે એ પોતે જ પોતાને જોવે એમ કેવું છે. અન્ય જ્ઞાન અન્ય જ્ઞાનને જોવે એમ નહીં, જ્ઞાન પોતે જ ઉપજતું જ પોતાને જોવે. પોતે પોતાને જ્યોતિ ઉત્પન્ન થાય એવી રીતે અહીંયા કાર્ય કરવું છે. તો પરસન્મુખતા છૂટે અને સ્વસન્મુખતા થાય. જો સ્વસન્મુખતા થાય તો પોતાને પોતાનું સ્વરૂપ સમજાય. પોતાને પોતે પોતે પોતાને દેખે એટલે પોતે પોતાને સમજી શકે કે મારું સ્વરૂપ કેવું જ્ઞાનમય છે. જો મારું સ્વરૂપ એકાકાર જ્ઞાનમય છે પછી અનેકાકાર ઉડી જશે એમાંથી. જ્યારે જ્ઞાન પોતાને સન્મુખ થશે એટલે અનેકાકાર નહીં દેખાય એને, એને પોતાનું એકાકાર જ્ઞાનમય સ્વરૂપ જણાશે. અને એ સ્વસન્મુખતામાં જે એકાકાર જ્ઞાનમય સ્વરૂપ જણાયું તે સ્વસન્મુખતામાં જો ઉગ્રતા આવશે ત્યારે લીનતા થશે, ને લીનતા થશે ત્યારે એને અંતર્મુખ થયો એમ કહેવામાં આવશે. પણ જ્ઞાન પરસન્મુખ હશે ત્યારે કદી પણ અંતરલીન નહીં થાય. જ્ઞાન અંતર્મુખ નહીં થઈ શકે. સન્મુખ થયેલું જ્ઞાન અંતર્મુખને અંતરલીન થઈ શકે છે એટલી શક્યતા છે. દિશા ફેર્યા પહેલાં એ પરિસ્થિતિ શક્ય નથી. આપણે એ વિચારીએ છીએ કે સ્વાનુભવમાં સમ્યક દર્શન થાય છે. સ્વાનુભવ કાળે સમ્યક દર્શન થાય છે એ પહેલાં કોઈને સમ્યક દર્શન થાય એ પ્રશ્ન નથી. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી બધું એકડા વિનાના મીંડા જેવું છે. સમજણ પણ ગેરસમજણ છે અને જેટલી કોઈ ક્રિયા જપ તપ વ્રતશીલની છે એ બધી પણ માત્ર એકાંતે રાગરૂપ છે કે જે માત્ર શુભ બંધનું કર્મ બંધનું કારણ છે, મુક્તિનું જરા પણ કોઈ કારણ નથી. તો એવું જે સમ્યક દર્શન છે એ તો સ્વરૂપ લીનતાના કાળમાં જ ઉત્પન્ન હોય છે. અને સ્વરૂપ લીનતા સ્વરૂપ સન્મુખતા વગર આવતી નથી. સ્વરૂપ સન્મુખતામાં ઉગ્રતા આવે જ અંતરલીનતા અંતરલીન દશા પ્રગટ થાય છે. તો સન્મુખ કેમ થવું એ સમર અધિકારની પાયામાં આ વાત નાખી છે આચાર્ય મહારાજે. કે જીવને જે ધર્મ થાય છે એ અંતરલીન થાય છે ત્યારે ધર્મ થાય છે. કેમ કે એ વખતે ચારિત્ર પણ સાથે પ્રગટે છે. તો શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રની એક વાક્યતા એક સમયની અંદર ઊભી થાય છે અને એ વખતે દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થયો. એવું જે સંવરનું સ્વરૂપ છે મોક્ષ માર્ગની અંદર, કે ધર્મ પ્રગટ થયો ત્યારે સંવર થયો, સંવર થયો ત્યારે ધર્મ પ્રગટ થયો, અને ત્યારે અંતરલીનતા હોય છે. એનું મૂળિયું અહીંથી પકડ્યું છે કે જ્ઞાનને સ્વસન્મુખ કર, જ્ઞાનને સ્વસન્મુખ કર્યા વિના અંતર્મુખ દશા કોઈ રીતે સંભવિત જ નથી. એ આ જગ્યાએ વાતથી શરૂઆત કરી છે. એટલે ભેદ જ્ઞાનમાંથી, જ્ઞાનની જ્ઞાનથી અભેદતા શું ચીજ છે એના ઉપર લઈ ગયા. શું કર્યું? જ્યારે જ્ઞાનને પરનો આધાર નથી, આધાર આધેય સંબંધ નથી, તો નિરાલંબ એવું જ્ઞાન કેવું છે? કે જ્ઞાન જ્ઞાનમાં રહે એવું છે, કોઈના કોઈની જરૂર વગર, કોઈની અપેક્ષા વગર, કોઈના અવલંબન વગર જ્ઞાન જ્ઞાનમાં રહે એવું જ્ઞાનનું સ્વરૂપ છે. અને એ જ્ઞાન પોતે જ્ઞાનને જોઈને જો પોતાનું સ્વરૂપ નક્કી કરે તો એને સ્વસન્મુખતામાં આવવું રહ્યું. આ અભ્યાસ કરવા જેવો ચીજ છે, અંદરમાં આનો અભ્યાસ કરવા જેવો છે. વારંવાર કોઈ પણ ઉદયના પ્રસંગે જ્ઞાન ક્યાં છે, જ્ઞાન જ્ઞેયાશ્રિત નથી, જ્ઞાન જ્ઞાનાશ્રિત છે, અને એ રીતે જ પ્રેક્ટિસ ચાલુ કરે તો એ સ્વસન્મુખતામાં ઉગ્રતા આવી શકે છે. 561 ભૂલ છે આમાં પરમાગમ સારમાં. આ તો પ્રયોગ નિરંતર કરવા જેવો છે, સમજ્યા પછી. હા, આમાંથી મૂળ તો શું છે કે આમાંથી પરિણતિ થાય છે. આ જે પ્રેક્ટિસ છે એમાંથી પરિણતિ થાય છે. અહીંયા તો એક પ્રશ્ન ચાલ્યો છે, એમાં આ વાત અંદર આવી જાય છે. પ્રશ્ન એમ ચાલ્યો છે કે આત્મ અનુભવ થતા પહેલા છેલ્લો વિકલ્પ કેવો હોય. આ પછીના વ્રતમાં પણ આ પ્રશ્ન ચાલ્યો છે, તો ત્યાં પણ એ જ જવાબ દીધો છે કે છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. મૂળ તો શું છે કે વિકલ્પ જેટલો જ પોતે છે એવું જે પર્યાય બુદ્ધિની અંદર પરિણમન છે. એટલે પ્રશ્નમાં પણ એ વાત આવે છે કે આ વિકલ્પ જાણે સાધન થાય મને, તો છેલ્લો વિકલ્પ કયો હોય, હું એ વિકલ્પ કરું. કેમ કે વિકલ્પ કરવા સિવાય બીજું તો કંઈ કરવાનું એને ખબર નથી. આ રમત તો જ્ઞાનમાં છે, વિકલ્પથી તો ભિન્ન પડી જવાનું છે, પણ જેને ખબર નથી એને વિકલ્પથી જ સાધન ને વિકલ્પથી જ કાર્ય થાય છે. અને વિકલ્પમય પોતાનો અનુભવ કરે છે, હું તો વિકલ્પવાળો છું ને, વિકલ્પમય જ છું, ક્યારેય વિકલ્પથી એક સમય હું વિકલ્પ વગરનો તો રહી શકતો નથી, એવી પોતાની સ્થિતિ છે. એટલે પ્રશ્નમાં પણ એવી વાત આવે છે કે કયો વિકલ્પ છેલ્લો હોય અનુભવ થાય ત્યારે, તો પછી હું એ જ વિકલ્પ કર્યા કરું. એને પ્રશ્ન પૂછનારને તો એટલી જ વાત છે કે તો એ વિકલ્પ પાગળ હું મંડી જાઉં, વિકલ્પ કરતાં તો મને આવડે છે, બસ મને અનુભવ થઈ જાય, આત્માનો એ જ વિકલ્પ કરું, જે વિકલ્પ બતાવે ગુરુ એ વિકલ્પ હું કરું. આત્માનો કયો એવો વિકલ્પ છે કે જે વિકલ્પ કરતા કરતા અનુભવ થઈ જાય? કેમ કે એક વાત સ્પષ્ટ છે કે નિર્વિકલ્પ અનુભવ પહેલા વિકલ્પ હોય છે, તો એ કયો વિકલ્પ? વિકલ્પને શોધે છે એ પહેલા, એની અંતર પ્રક્રિયા શું એમ પ્રશ્ન નથી આવતો. વિકલ્પ કયો એમ પ્રશ્ન આવે છે, કેમ કે એને વિકલ્પ સિવાય બીજું સૂઝતું નથી. શ્રદ્ધાંજલિ અંકમાંથી તારવેલો છે, 561 બોલતો નહીં, 576 553 67 જ્ઞાન ગોષ્ઠીમાંથી તારવેલો છે. ના, જ્ઞાન ગોષ્ઠીમાંથી તારવેલો છે. છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. રાગથી ભિન્નતાપૂર્વક, રાગથી કહો કે વિકલ્પથી કહો, ભિન્નતાપૂર્વક શુદ્ધ આત્માની સન્મુખતાનો પ્રયત્ન કરતા કરતા ચૈતન્યની પ્રાપ્તિ એટલે શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય છે. શું જવાબ દીધો? આ ચાલતા વિષય સાથે આનું અનુસંધાન છે કે કોઈ વિકલ્પ કરવાથી સ્વાનુભવ થાય, આત્માનો ફલાણો નાયકનો કે ઢીંકનો કે ગમે એ ધ્રુવનો કે એ કોઈ વિકલ્પ કરતા અનુભવ થાય એ વાત જ નથી. વિકલ્પનું સાધન પણ નથી, વિકલ્પ કરતા કરતા નિર્વિકલ્પ થવાય એ વાત જ બંધ બેસતી નથી. તો કે કેવી રીતે? કે એ ચાલતા રાગથી ભિન્ન, વિકલ્પથી ભિન્ન ભિન્નતા કરીને, એ તો નાસ્તિની વાત થઈ. શુદ્ધાત્માની સન્મુખતાનો પ્રયત્ન કરતા કરતા આ પ્રયત્ન કરવાનો છે. ભિન્નતા, હા, કે જ્ઞાનને કોઈનો આધાર આદેશ સંબંધ નથી. આ વાત જે ચાલે છે કે જ્ઞાનને જ્ઞેયનો આધાર નથી, જ્ઞાનને કોઈની સાથે ખરેખર તો લેપાયમાન પણ જ નથી, બિલકુલ જ્ઞાન ભિન્ન છે. એક જીવની પર્યાયમાં રહેલા રાગને વિકલ્પથી જ્યાં ભિન્ન છે, તો પછી બીજા પદાર્થની સાથેનો તો પ્રશ્ન જ શું છે વિચારવાનો? કે એ પ્રશ્ન જ નથી અહીંયા. તો એ ભિન્નતા તો એક બાજુની, એક સાઈડની વાત થાય, પર સંબંધીની સાઈડ છે. સ્વ સંબંધીમાં તો કે જ્ઞાન જ્ઞાનમાં જ છે. જ્ઞાન જ્ઞાનમાં છે એમ કોણ જોવે છે? કે ચાલતું જ્ઞાન પોતે પોતામાં જોવે છે. ચાલતું જ્ઞાન પોતે પોતામાં જ પોતાને જોવે ત્યારે સ્વ સન્મુખતા થાય તો જ જોઈ શકે. જેમ તમને જોવા માટે તમારે સન્મુખ ઉપયોગ કરવો પડે, નહીતર તમે ન જણાવો. એમ જ્ઞાનને જ્ઞાનને જ જોવું હોય ત્યારે જ્ઞાનને પોતાને જ પોતાના ઉપર જોવું પડે, એની સન્મુખ થવું પડે, જ્ઞાનને પોતાની સન્મુખ થવું પડે. સ્વ સન્મુખ અને પર સન્મુખ બે દિશા છે, ત્રીજી દિશા નથી જ્ઞાનને. અનાદિનું પર સન્મુખ વર્તી રહ્યું છે એને આચાર્ય મહારાજ સમજાવે છે કે જો તું તારા જ્ઞાનને તો જો, થયેલા જ્ઞાનને જોઈએ એ વાત નથી, અન્ય જ્ઞાન અન્ય જ્ઞાનને જોવે એ વાત નથી, અહીંયા ચાલતું જ્ઞાન પોતાને જોવે એ વાત છે. તો એને સ્વસન્મુખ થવું પડશે. સ્વસન્મુખ જોવે ત્યારે એને એ પ્રયત્ન કરવો પડે છે. સ્વસન્મુખ થવાનો એક પ્રયત્ન કરવો પડે છે. એ પ્રયત્નથી એ સ્વસન્મુખ જોવે છે. કેમ કે પર સન્મુખ જોતો તો એના બદલે એને સ્વસન્મુખ જોવો છે, તો એને એ સંબંધી પ્રયત્ન કરવો પડે છે. અને એ સન્મુખતાનો પ્રયત્ન કરતાં કરતાં લીનતા, અંતર્મુખતા, અંતર્લીનતા પ્રગટ થાય છે. એ સિવાય કોઈ વિકલ્પથી અંતર્મુખતા કે અંતર્લીનતા પ્રગટ થતી નથી. આમ છે. વળી જ્ઞાન પોતે સ્વયં અનુભૂતિ સ્વરૂપ છે, સ્વયં પોતે અનુભવ સ્વરૂપ છે. જ્યારે કોઈ જીવ સ્વસન્મુખ થઈને જ્ઞાન જ્ઞાનમાં જ છે એ રીતે જ્યારે પોતાને જાણે છે, ત્યારે એને જ્ઞાનમાં રહેલો જ્ઞાનાનુભવ છે એનો પણ એને ખ્યાલ આવે છે કે જ્ઞાનનો અનુભવ શું ચીજ છે, અથવા જ્ઞાનમાં વેદન શું ચીજ છે. ત્યાં સુધી એને પકડાતું નથી, એ સન્મુખતામાં જ પકડાય છે, વિમુક્તામાં પકડાતું નથી. એક સાથે બે વાત ઊભી થઈ જાય છે કે જ્ઞાનમાં કોઈની હાજરી નથી. જેમ અત્યારે લઈએ કે આ ઠંડી છે એ જ્ઞાનમાં છે, કે જો જ્ઞાનને જોવામાં આવે તો નથી, ક્યારે નથી? નહીતર તો એમ કહેશે કે લાગે છે ભાઈ ઠંડી લાગે છે, વાત તારી ખોટી છે એમ કે છે. આચાર્ય મહારાજ કહે છે કે તારી વાત ખોટી છે, તને ઠંડી લાગે છે એ વાત ખોટી છે, પણ મને અનુભવ થાય છે ને, ટાઢનો અનુભવ થાય છે. તો કે નહીં, તું જ્ઞાનને જોયા વગર વાત કરસ તું. તું ઠંડીના પરમાણુઓ જે વાતાવરણમાં શીત પર્યાયને પામેલા છે એમાં જાણે ભળી ગયો હોય, પ્રવેશી ગયો હોય, અથવા એ પરમાણુ ઠંડીના તારામાં પ્રવેશી ગયા હોય એવું કલ્પીને, એવી કલ્પના કરીને તું તારો અનુભવ બતાવે છો. વસ્તુતા એમ નથી, વસ્તુતા એમ છે કે ઠંડી જણાય છે ત્યારે, ઠંડાપણું વાતાવરણનું જણાય છે ત્યારે પણ જાણનારમાં એ કાંઈ નથી. જાણનાર એનાથી ભિન્ન રહીને જાણે છે, અને ભિન્ન રહીને જાણે છે ત્યારે એ પોતાના જ્ઞાન વેદનમાં રહીને ભિન્ન રહે છે. ભિન્ન ક્યારે રહે છે? વેદવાનો એનો સ્વભાવ છે, કાં તો જ્ઞાન જ્ઞાન વેદનને વેદશે, અને કાં તો પર વેદનના અધ્યાસિત ભાવે પરને વેદશે. વેદી શકતો નહીં હોવા છતાં અધ્યાસિત ભાવે મિથ્યા ભાવે પરને વેદશે. સ્વસન્મુખ કેમ થવું એ સમસ્યાનો ઉકેલ વિચારીએ છીએ આપણે. જે કોઈ વાત છે એ આટલી છે કે અનાદિથી જીવ પરનો જ્ઞાન પરસન્મુખ છે, અને એ પરસન્મુખતામાં એણે ઘણા ગોટાળા ઊભા કર્યા છે, અથવા તો જ્ઞાન પોતે અજ્ઞાનપણે પ્રવર્તી રહ્યું છે. એ અજ્ઞાનપણું ક્યારે છૂટે? કે જ્યારે જ્ઞાન પોતાનું સ્વરૂપ જાણે ત્યારે. પોતાના સ્વરૂપથી અજાણ્યો રહીએ છે, અને પરને પોતામાં પકડ કરીને પોતાના સ્વરૂપે જાણે છે. એમ છે નહીં માટે એને અજ્ઞાન કહેવાય છે. એવું છે નહીં વસ્તુનું સ્વરૂપ માટે એને અજ્ઞાન કહેવાય છે. અને જ્ઞાન પોતે પોતાને જ્યારે જાણે ત્યારે એને સ્વસન્મુખ થયા વિના પોતાનું જાણવું બની શકતું નથી. સ્વસન્મુખ થઈને પોતાને જાણે ત્યારે જ્ઞાનનું જ્ઞાનત્વ પોતાને સમજાય છે, એમાં એને પોતાનું અનુભૂતિ સ્વરૂપ પણ સમજાય છે, અને પોતાનું પ્રત્યક્ષપણું પણ ત્યારે એને સમજાય છે. કે કોઈને મદદ વિના જ ઉપજે છે, પોતાનું પ્રત્યક્ષપણું છે. જ્યાં પ્રત્યક્ષ છે ત્યાં પોતે પોતાથી પ્રત્યક્ષ થાય છે ત્યારે રસ છે. જ્ઞાનનો જે જ્ઞાન રસ છે એ આપોઆપ તીવ્ર થાય છે, અને એમાંથી પરિણતિ જન્મે છે, ત્યાંથી પરિણતિ થાય છે. પરિણતિ થયા વિના ઉપયોગ નહીં, અને ઉપયોગ થયા વિના પરિણતિ નહીં. આ દીપચંદજી પરમાત્મા પ્રકાશમાં લે છે, જ્ઞાનનું પ્રકરણ લે છે ત્યાં, કે પરિણતિ થયા વિના ઉપયોગ નહીં, અને ઉપયોગ થયા વિના પરિણતિ નહીં. પાણી ગરમ જ્ઞાનને લાગ્યું નથી, પણ પાણીનું ગરમપણું જ્ઞાનમાં જણાયું છે. જ્ઞાનમાં આવ્યા વિના, પાણીનું ગરમપણું જ્ઞાનમાં આવ્યા વિના જ્ઞાનમાં જણાયું છે કે પાણી ગરમ છે. પાણી ગરમ છે એનો અર્થ કે હું ગરમ નથી, એમ એનો અર્થ છે. હું તો માત્ર જાણનાર છું એમ છે. નહીતર આ મુનિઓ ઋતુનો પ્રકોપ હોય ત્યારે જંગલમાં કેવી રીતે રહી શકે? નિર્વસ્ત્ર દશામાં ગૃહસ્થ માણસો મકાનમાં મકાનનો આશ્રય લે, બારી બાયણા બંધ કરે, અને ઓઢવાના હરખાઈના બે લઈને, પાછા કપડાં પહેરીને અને ઓઢવાના હરખાઈના લઈને, અને હીટર બીટર ચાલુ કરીને હોય ત્યારે એને એમ થાય કે ના હવે મને ઠંડી નથી લાગતી. તો નિર્વસ્ત્ર દશામાં જ્યાં ઠંડા પવનના સુસવાટા બોલતા હોય ત્યાં કેવી રીતે રહે? એક કેવી રીતે રહેતા હશે? કે જો જ્ઞાનમાં ન રહેતા હોય તો ટકી શકાય જ નહીં. જો એ જ્ઞાન ભાવમાં સ્થિત ન રહી શકતા હોય તો ટકી જ ન શકાય. પણ એ એટલા બધા જ્ઞાનની લીનતા મારીએ છે કે દેહનું ભાન ભૂલી જાય છે. જોડે બાજુમાં દેહનું ખોખું છે કે નહીં એ ભૂલી જાય છે. ઉપયોગ એમાં વ્યાપતો જ નથી. શું પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહીત દેહનું ખોખું થઈ જાય છે, ઉપયોગ ફેલાતો નથી, એમાં પ્રસરતો નથી. એ તો બધા ઘણો સાધન કરે છે, જુદી જુદી સાધન એમાં વપરાય છે. અત્યારે તો ઘણા યુક્તિ પ્રયુક્તિ ઘણી થઈ ગઈ છે, એવા ટેન્ટ બનાવે છે, ખડના એવા બનાવે છે, નીચે પણ ખડ પાથરવાનું રાખે છે એટલે એનો ગરમાવો રહીએ, ને એ સિવાય પણ હવે તો ઘણા પ્રયોગો થઈ ગયા છે, માલિશના બીજાને ત્રીજાને કાંઈક થઈ ગયા છે. અત્યારે તો અસલ વસ્તુ નથી રહી, ત્યાં સાપ ગયા ને લુસોટારિયા જેવું છે, પણ આ તો ભાવલિંગી સંતોની વાત છે. યાદ કરીએ ત્યારે સાંભળે છે, એ તો ચોવીસમા વર્ષે એમ લખે છે સમ્યક દર્શન થયા પછી, કે માંડ માંડ હામ સંભાળીએ ત્યારે દેહધારી છીએ કે નહીં એવું સાંભળે છે, એટલું અંદરથી જોર છે, તારતમ્યતા ઘણી છે, નિર્વિકલ્પ દશા નથી, શું પરિણતિનું જોર છે, હા જ્ઞાન ધારાનું જોર છે, પરિણતિનું જોર છે, એટલી તો પરિણતિની પરિણતિનો કરંટ એટલો ચાલે છે, ઉગ્ર વીજળીના કરંટની જેમ અંદરમાં એટલી જાગૃતિ છે સ્વરૂપની, ભૂલી જાય છે શરીર, ભૂલી જાય છે. તો મર્યાદિત ક્ષેત્ર લક્ષમાં લેવાતું હશે, હા પૂરું, પણ અત્યારે ક્ષેત્ર ઉપર જવાની જરૂર નથી, ભાવ ઉપર જવાની જરૂર છે, કે જ્ઞાનનો ભાવ જ્ઞાનમાં છે, જ્ઞાન ક્યાં વ્યાપેલું છે, જ્ઞાન ભાવમાં જ્ઞાન વ્યાપેલું છે, જ્ઞાન ભાવની બહાર બાજુમાં જોડે રહેલો રાગાદિક ભાવમાં પણ જ્ઞાન વ્યાપેલું નથી, ભાવ ઉપર જવું, અત્યારે ક્ષેત્ર ઉપર જવાનો સવાલ નથી. અત્યારે જ્યાં ભેદ જ્ઞાનનો પ્રયોગ શીખવો છે ત્યારે એને ભાવ જ પકડવાનો છે, ક્ષેત્રની કોઈ અત્યારે પ્રશ્ન નથી, કે જ્ઞાન જ્ઞાન ભાવમાં છે, અને કોઈ પણ રાગાદિ જ્ઞેયથી માંડીને કોઈ પર જ્ઞેય હોય તો જ્ઞાનમાં એ નથી કે જ્ઞાન એનામાં નથી, એમ પોતે ચાલતું જ્ઞાન પોતાને જાણતું એવી રીતે નક્કી કરે પોતાને, તો એને સ્વસન્મુખ થવું પડશે, એમ જાણતા એને જાણવા માટે એને સ્વસન્મુખ થવું પડશે, આ વિચાર કરવાની વાત નથી, સ્વસન્મુખ થવાની વાત છે. એટલે પ્રાપ્તિ ક્યારે થાય અનુભવની, કે સ્વસન્મુખતાનો આવો પ્રયત્ન કરતા કરતા પ્રાપ્તિ થાય, વિકલ્પ કરતા કરતા પ્રાપ્તિ ન થાય, પણ જ્ઞાનમાં સ્વસન્મુખતાનો પ્રયત્ન કરતા કરતા પ્રાપ્તિ થાય એમ ગુરુદેવ કહે છે. એક સોલિડ વાત છે એકદમ, વિધિના વિષયમાં ક્યાંય ગડબડ ન રહી એવી વાત ચોખ્ખી છે ગુરુદેવની, કે સ્વરૂપ પ્રાપ્તિની વિધિ શું, કે સ્વસન્મુખ થઈને સ્વસન્મુખતાનો પ્રયત્ન કરવાથી સાનુભવની પ્રાપ્તિ થાય, બીજી કોઈ રીતે પ્રાપ્તિ ન થાય. બહુ સારો ખુલાસો, ઘણી સરસ વાત છે, આ જગ્યાએ 561માં બોલ છે, બહુ સરસ વાત છે. પછી આગળ કે છે કે જ્યાં ત્રિકાળી જ્ઞાયક પ્રભુ તરફ પરિણતિ ઢળી રહી હોય, એટલે કે લક્ષ્મા ત્રિકાળી આત્મા છે અને એના પ્રત્યેનું આકર્ષણ છે કે પોતે આવો મહાન છે, ત્યાં આ જ્ઞાનની જે ધારા છે એટલે પરિણતિ છે, જ્ઞાનની જે એક પછી એક પર્યાય ચાલી રહી છે, એમાં ઉગ્રતા અને તીક્ષ્ણતા હોય. આ પ્રયત્નનું સ્વરૂપ લે છે, પુરુષાર્થનું સ્વરૂપ લે છે, કે સાથે સાથે એની ઉગ્રતા અને તીક્ષ્ણતા. તીક્ષ્ણતા એટલી હોય કે જરાય એક રાગના સૂક્ષ્મ અંશને પણ પોતામાં ના ભેળવે. એટલે એને જ્યાં પહોંચવું છે એમાં એવી જરાય ચાલતા સાથેના અંશને, વિભાવંશને, સૂક્ષ્મ અંશને પણ સાધ ન ભેળવે એવી તીક્ષ્ણતા હોય અને એવી ઉગ્રતા હોય, એવી પરિસ્થિતિમાં વિકલ્પ કયો ચાલે છે એ જોવાની જરૂર નથી. એના નિયમ પણ કોઈ નથી અને એ વિચારવાની કે એને નક્કી કરવાની પણ તારે જરૂર નથી કે અહીંયા આ વખતે કયો વિકલ્પ ચાલતો હશે, એ જરૂર નથી. એનાથી તો જુદો પડવો છે, પછી કયો હોય તારે શું કામ છે. જેનો સંગ તારે છોડવો છે એને શું કરવા પંચાયત કરવી કે છે. એટલે કયો વિકલ્પ હોય એનો કોઈ નિયમ નથી. પર્યાયને અંદર ઊંડાણમાં, ધ્રુવ પાતાળમાં લઈ જાય ત્યાં ભગવાન આત્માની પ્રાપ્તિ રૂપ સમ્યક દર્શન થાય છે. એ પ્રાપ્તિ કયો, સમ્યક દર્શન કયો, બધી એક જ વાત છે. ભિન્નતા છે એ તો પરથી ભિન્નતાની વાત છે, એટલે એ પર સંબંધિત કથન છે અને પર સંબંધિત વિચાર છે અને પર સંબંધિત પડખું છે. પણ પરથી ભિન્ન એટલે નક્કી શું થયું, સિદ્ધ શું થયું. કહેવાનું કારણ એ છે કે બિલકુલ સંબંધ નહીં, રાગની સાથે શેઢે કે સીમાડે કોઈ સંબંધ નથી તારે. પણ તો કે જીવના એક પ્રદેશે છે ને, તર્ક કરનાર શું કરશે. એ તો જીવના એક પ્રદેશે છે, ચારિત્ર ગુણની પર્યાય છે, આ જ્ઞાન ગુણની પર્યાય છે, અને બંનેના પ્રદેશ ગુણ તો પૂરા પ્રદેશમાં પરિણમે. તો કે એ તારું ડાપણ એક કુરમુખ હવે એમ કે છે, એની અહીંયા જરૂર નથી. ચારિત્ર ગુણની પર્યાયના પ્રદેશે છે અને જ્ઞાન ગુણની પર્યાયના પ્રદેશે છે. એ તો તને તારા વસ્તુના સ્વરૂપનું બંધારણ દ્રવ્યગુણ પર્યાયનું નહોતું સમજાતું એટલે તને સમજાવ્યું હતું, પણ એનું પ્રયોજન આ જગ્યાએ નથી. કાંઈ એ નિર્ણયકાળનો એ વિચારનો વિષય છે, આરાધનકાળમાં એની કોઈ જરૂર નથી. અહીંયા એ પ્રકરણ જ ચાલતું નથી કે વસ્તુનું સ્વરૂપ કેવું છે. અહીંયા તો અનુભવ કેમ કરવો એ વાત ચાલે છે. તો જ્યાં અનુભવ કરાવવો છે ત્યાં પેલી વાત લેવાની કોઈ જરૂર નથી છે ને. હા, એ ભાવાર્થમાં છે, જયચંદજીનું છે, ભાવાર્થ જયચંદજીનો છે. પણ જયચંદજીનું હોય કે ગમે તે હોય, એ તો ગુરુદેવ પાસે ચાલી ગયું છે કે નહીં બધું. હા, એ તો પેલો એ તો વસ્તુને લીધે ને, એ વસ્તુ વસ્તુમાં લીધું. અહીંયા તો એમ તો ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. પહેલી લીટી છે ને, હે, પહેલી લીટી છે, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન છે. તો એમ કે ભાઈ તો સીધી વાત છે કે એક વસ્તુ બીજી વસ્તુને નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન છે. એ તો કેવું છે, તો એટલા માટે તો વાત ચલાવે છે. એવું કહેવાની જરૂર શું અહીંયા પડી, એમ કહેવાની અહીંયા શું જરૂર પડી કે રાગ અને જ્ઞાન તદ્દન ભિન્ન છે. કે તદ્દન ભિન્ન લ્યો છો, પણ પ્રદેશે તો કે પ્રદેશે ભિન્ન જાને શું. જ્યારે અમારે છેડો જ ફાળવો છે, પછી પ્રદેશે લગવાડ રાખીને અમારે શું કરવું છે. એ લગવાડે અમારે જોતો નથી. એ જ્ઞાન ધારાની ઉગ્રતામાંથી નીકળેલી વાત છે, જ્ઞાનની ધારામાંથી, ઉગ્રતામાંથી નીકળેલી વાત છે બધી. એટલે અહીંયા મોક્ષ વિશે શું વિચારવું જોઈએ કે જ્યાં દ્રવ્યાનુયોગના સિદ્ધાંતની વાત ચાલતી હોય ત્યારે દ્રવ્યની વ્યવસ્થા શું છે અંદરમાં, એના ગુણધર્મોની, દ્રવગુણ પર્યાયની, એ વિષય ચાલે. પણ જ્યાં અધ્યાત્મની વાત ચાલતી હોય ત્યાં એની જરૂર નથી દ્રવ્યનો યોગની, ત્યાં દ્રવ્યનો યોગ ચાલતો નથી, ત્યાં અધ્યાત્મ ચાલે છે. કે આત્માનો આશ્રય કેમ લેવો અને એ આશ્રય કેવા પુરુષાર્થીને કેવા જોરથી લેવો કે જેથી પરાશ્રય તૂટી જાય ને મટી જાય, એવું જે અધ્યાત્મનું પ્રકરણ છે એમાં વચ્ચે દ્રવ્યનો યોગ લાવવાની જરૂર નથી. અહીંયા પ્રશ્ન ઉઠે છે આપણે ત્યાં કે આના પ્રદેશો ભિન્ન છે ને, એમ કહ્યું છે ને, પ્રદેશો ભિન્ન છે એટલે જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે પ્રશ્ન પૂછવો પડે છે કે તમે દ્રવ્યાનુયોગના લક્ષ્ય વિચારો છો કે અધ્યાત્મના લક્ષ્ય આ પ્રશ્ન પૂછો છો. દ્રવ્યાનુયોગ અહીંયા ચાલતો નથી, અહીંયા સંવર એટલે આત્મા આત્મામાં આવે એવું અધ્યાત્મનું પ્રકરણ ચાલે છે. તો અહીંયા જ્યાં અધ્યાત્મનું પ્રકરણ ચાલે છે અને જ્યાં દ્રવ્યાનુયોગ ચાલતો નથી ત્યાં તમે દ્રવ્યાનુયોગની વચ્ચે પ્રશ્ન એ અપેક્ષાથી કેમ કરો છો? એ અપેક્ષા કેમ વચ્ચે લાવો છો? જ્યાં જે અપેક્ષા ચાલતી હોય એ અપેક્ષાથી વિચારો, બીજી અપેક્ષા વચ્ચે લાવો તો આખા જૈન દર્શનને ખોટું પાડી દેવાય. મુનિ જોઈને ચાલે એટલે શું કહે, મુનિ શરીરને ચલાવી શકે? તો ક્યાં દ્રવ્યાનુયોગને ખોટો કોણ, ક્યાં ચરણાનુયોગને ખોટો ગયો? બે ખોટા સાબિત થશે. જો તમે એક અનુયોગના સિદ્ધાંતને બીજા અનુયોગમાં વચ્ચે લાવો તો બે અનુયોગને ખોટા જ સાબિત કરવા પડશે, એક કે સાચો નહીં ઠરે, ખરેખર બે સાચા છે એમ છે, પોતપોતાની જગ્યાએ બંને સાચા છે એમ છે. એટલે એ પ્રશ્ન અસ્થાને છે કે આ બેના પ્રદેશો એક છે એનું શું, કે એ પ્રશ્ન જ અસ્થાને છે. અહીંયા અહીંયા એનું સ્થાન જ નથી, અસ્થાને થયેલો પ્રશ્ન છે. નહીં પણ એક ભલે પરલક્ષિક સોક્ષમમાં પણ આટલું તો ન્યાયવાળી વાત છે ને, કાંઈ દ્રવ્યાનુયોગ ચાલતો નથી, અહીંયા અધ્યાત્મનું પ્રકરણ ચાલે છે, તો શું કરવા દ્રવ્યાનુયોગને વચ્ચે લાવો છો તમે? નહીં હોય બને નહીં, ચારેનું યોગમાં અધ્યાત્મ છે. જો દ્રવ્યાનુયોગ ને અધ્યાત્મ એક હોય તો કથાનું યોગમાં અધ્યાત્મ ન મળે, તો ચરણાનુયોગમાં અધ્યાત્મ ન મળે, પણ ચારેનું યોગમાં અધ્યાત્મ તો છે. અધ્યાત્મ જુદું છે ને ચારે અનુયોગ જુદા છે. ચારે અનુયોગમાં અધ્યાત્મ પૂર્વક સંકલના છે ચારે અનુયોગની. અને એટલા માટે કોઈ વાર એમ કહેવું પડે છે કે ચારે અનુયોગમાંથી એક અનુયોગ વિચારવો કે જે અધ્યાત્મ અનુયોગ છે. શું? ચારે અનુયોગમાંથી એક જ અનુયોગને વિચારવો કે જે અધ્યાત્મ અનુયોગ છે, અને તો ચારે અનુયોગ યથાર્થપણે સમજાશે. નહીતર ચારે અનુયોગ સમજાશે પણ યથાર્થપણું એક કઈ માને હોય, આ યથાર્થતાના યથાર્થતાની સિદ્ધિ સીધો હિસાબ છે. સિદ્ધાંત સમજાઈ ગયો માટે યથાર્થ છે એમ નથી. શું? પણ એ સિદ્ધાંતનો ઉપયોગ અધ્યાત્મમાં આવે ત્યારે એની યથાર્થતા છે, ત્યાં સુધી એની યથાર્થતા નથી, ભલે સિદ્ધાંત બરાબર સમજાણો હોય. ચારે અનુયોગમાંથી કોઈ બી અનુયોગનો એક જ વાત કરે એ તો એમ જ કે અમારે તો એક જ અનુયોગ છે. એક પણ છે ને નિયમ સારમાં કહ્યું કે અમારી પાસે બીજો નહીં નથી, અમે બીજા કયા નહીંથી જાણીએ, અમારી પાસે તો એક જ નહીં છે, અમારા આત્માને જાણવા સિવાય બીજો નહીં જ નથી. અમારી પાસે બીજા કયા નહીંથી અમારે જાણવું કામ છે ને તેમ છે, એ પિંજણ જ અમારે તો છે ને અમારા જ્ઞાનમાં. અધ્યાત્મની મસ્તી એવી વસ્તુ છે. ઈ પછી બધા સ્વીકારે કે ચારે અનુયોગનું ફળ વિતરાગતા છે, તાત્પર્ય વિતરાગતા છે, પણ ક્યારે ક્યારે વિતરાગતા આવે? સ્વરૂપાશ્રય વગેરે આત્માના આધાર લીધા વિના આશ્રય વિના કોઈ વિતરાગતા આવવાનો પ્રશ્ન નથી.
આત્મા તે ભાવે પણ ન કમતા કરે કા ને આત્મા તો
ક્યાંથી દેખાય? નહીતર તો જેવો એક ભેદ પણ જ્યાં લક્ષમાં લઈએ ત્યાં રાગ ઉપજે છે. એક વસ્તુનો એક ભેદ જ્યાં અભેદનો ભેદ, વસ્તુ અભેદ છે એવો ભેદ પડે ને તો રાગનો વિકલ્પ ઉઠી જાય એવું છે. એટલી બધી રાગની પહોંચ છે. ત્યારે વિતરાગતા કેવી રીતે થશે થતી હશે એ વિચારવા જેવો વિષય નથી. તું ભેદ તો ન જો પણ તું અભેદનો ભેદ જોતો પણ વિકલ્પ ઉઠે ત્યારે વિતરાગતા વિકલ્પ માટે એવી કઈ વસ્તુ, કઈ કઈ વિધિ હશે, કઈ પદ્ધતિ હશે, આ વિચારવા જેવો વિષય છે. એકનું જ્ઞાન લક્ષમાં લીધા વિના, માત્ર જ્ઞાનને જાણ્યા વિના, જ્ઞાનથી જ્ઞાનને, પાછું એ જ વખતના જ્ઞાનથી જ્ઞાનને જાણ્યા વિના બીજી કોઈ રીતે જ્ઞાનનું સ્વરૂપ એટલે કે આત્માનું સ્વરૂપ સમજાય એવું નથી. જ્ઞાનનું સ્વરૂપ કયો કે આત્માનું સ્વરૂપ કયો, એક જ વાત છે. જોયું નથી, મેળવ્યું નથી હું, આપણે તો જોઈ લઈએ. એમાં પાછળના બોલ છે આ બધા છેલ્લા બોલમાં. ચારસો ને ઓગણત્રીસ નો છેલ્લા વિકલ્પ નો કોઈ નિયમ નથી. ભેદ જ્ઞાન પૂર્વક, જો એટલો શબ્દ છે, ભેદ જ્ઞાન પૂર્વક શુદ્ધાત્મ તત્વની સન્મુખતાનો અભ્યાસ કરતા કરતા ચૈતન્ય તત્વની પ્રાપ્તિ થાય છે. જ્યાં જ્ઞાયક તરફ પરિણતિ ઢળી રહી હોય છે ત્યાં કયો વિકલ્પ છેલ્લો હોય એવો વિકલ્પ સંબંધીનો કોઈ નિયમ નથી. જ્ઞાયક ધારાની ઉગ્રતા અને તીક્ષ્ણતા થાય ત્યાં વિકલ્પ કયો તેનો સંબંધ નથી. ભેદ જ્ઞાનની ઉગ્રતા, તેની લગ્નિ, તેની તીવ્રતા હોય શબ્દથી વર્ણન ન થઈ શકે. આ વાત શબ્દને એવો નથી એમ કે આ તો આટલું કહીએ છીએ. અભ્યાસ કરે એમ, પ્રયોગાભ્યાસ કરે, વારંવારનો પ્રયોગ કરે, અભ્યાસ કરે, ઊંડાણમાં જાય, તેના તળમાં જઈને ઓળખે, તળમાં જઈને ઠરે, પહેલાં ઓળખે ને પછી ઠરે તો પ્રાપ્ત થાય, જ્ઞાયક પ્રગટ થાય. આટલો જવાબ આપ્યો છે બે પેરેગ્રાફમાં છે. અહીંયા બે પેરેગ્રાફમાં આટલો જવાબ લંબાયેલો છે. એટલે ત્યાં તો શું છે કે છેલ્લે વિકલ્પનો જે પ્રકાર છે એ કેવી રીતે ચાલે છે અને એની સાથે બીજા ગુણોનું પણ આનુષંગિક પરિણમન કેવું હોય છે એ બધું વર્ણન લીધું છે. એમાં રોમાંચ ઉલ્સે છે, બધા પ્રકાર લીધા છે, પણ એમાં એ વિકલ્પનો પ્રકાર કેવો હોય છે, અમુક વિકલ્પ છે એવી વાત નથી લીધી, પ્રકાર કેવો હોય છે. એટલે શું છે કે જ્યાં સ્વરૂપ લક્ષમાં છે ત્યારે, અને સ્વરૂપ લક્ષમાં જે જ્ઞાનની પ્રવૃત્તિ છે એમાં જોર તો આત્માનું છે, ત્યારે શુદ્ધો ઉપયોગ થશે. તો જ્યાં જ્ઞાનનું અને પુરુષાર્થનું બળ જે વિષયનું હોય, વિકલ્પને એની હારે ત્યાં તણાવવું જ પડે, વિકલ્પને તો ઢસડાવવું પડે એની સાથે, બીજો વિકલ્પ કરવો હોય તો ન થાય એમ. જે વિષયમાં જ્ઞાનનું ને પુરુષાર્થનું જોર હોય, રુચિનું જોર હોય, વિકલ્પને એ બાજુ ઢસડાઈને ચાલવું પડે છે. એ તો કુદરતી છે. હા હા, એને તો ઊંધું હાલવું હોય તો ન હાલી શકે એવી પરિસ્થિતિ છે એને તો. ત્યાં તો શું છે ચિઠ્ઠીમાં તો કે જ્ઞાની નિર્વિકલ્પ કેવી રીતે થાય છે એ વાત છે. અને આપણે તો અજ્ઞાની જ્ઞાની કેવી રીતે થાય છે એ સમયસારનો મુદ્દો છે. તો એને પહેલા સ્વરૂપ સન્મુખ થાય ત્યારે નિર્ણય થાય છે. સ્વરૂપ સન્મુખતામાં નિર્ણય થાય છે કે જ્ઞાન જ્ઞાનમાં છે, મારું સ્વરૂપ નિરાલંબ નિરપેક્ષ છે, એ નિર્ણય થાય છે. પછી એને ઉગ્રતા અને તીક્ષ્ણતા એ જ સ્વસન્મુખતા ઉત્પન્ન થાય છે અને પછી લીનતાનો પ્રસંગ એને આવે છે એમ કહેવું છે. એટલે રીત નથી બદલાતી પણ તબક્કો જુદો જુદો છે. એક એક અનુભૂતિ સંપન્ન છે એ ફરીને શુદ્ધ ઉપયોગમાં જાય છે એની વાત લેવી છે, અને એક પહેલો વહેલો જાય છે એ કેવી રીતે જાય છે કે ઓળખીને અનુભવ કરે છે. પહેલાં ઓળખાણ થાય છે એટલે કે નિર્ણય થાય છે, ભાવભાષણ થાય છે અને પછી અનુભવ થાય છે એમ લેવું. બે તબક્કામાં વાત છે. વિધિ તો એક જ પ્રકારની છે, વિધિનો બે પ્રકાર એમાં નથી થતો. આ પ્રમાણે જ્ઞાનનું અને ક્રોધાદિક એટલે વિભાવનું તેમજ કર્મનું કર્મનું ભેદ વિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું, સારી રીતે સિદ્ધ થયું. ભલી રીતે ગુજરાતીમાં અનુવાદ કરવો પડે છે. સંસ્કૃતમાં તો સાધુ સિદ્ધમ ભેદ વિજ્ઞાનમ, સાધુ સિદ્ધમ સાધતું સિદ્ધ થયું. શું જે સાધે તેને સાધુ કહીએ એમ, સાધતું સિદ્ધ થયું. ભેદ વિજ્ઞાનની ખાલી વિચારને વાત કરી છે એમ ને, સાધુ સિદ્ધમ સાધતું સિદ્ધ થયું. મૂળ ભાષા તો મૂળ ભાષા છે, તો પછી બીજી ભાષામાં આવે ત્યારે તો એ અસલ જુદી ભાવ થોડો મૂળમાંથી ભાષે એટલો તો ન જ આવે. ભાવાર્થ ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે, અને ક્રોધાદિ ભાવકર્મ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ શરીરાદિ નો કર્મ એ બધા પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે. ભાવકર્મ ને પૂતગલ દ્રવ્યના પરિણામ ને જડ એક વર્ગમાં નાખ્યા ત્રણેયને, કે મારા જ્ઞાન સ્વરૂપની અપેક્ષા એ બધા એક જ વર્ગમાં જાય છે. દ્રવ્યકર્મ ને ભાવકર્મ તો પૂતગલ જડના પરિણામ છે જ, પણ ભાવકર્મ ને પણ એમાં જ નાખે છે, એમાં એક જ વર્ગમાં નાખે છે. એટલે એના પ્રદેશો જેમ ભિન્ન છે એમાંના પ્રદેશો ભિન્ન છે. જાઓ એવી વાત છે. હા એવી વાત છે, કેમ કે ઓલું તો જળ સદ્રશ છે, જળ સદ્રશ છે ને ઘાતક છે સ્વભાવનો. એકમાં સ્વભાવ છે ને એકમાં વિભાવ છે, વિરુદ્ધ જાતિ છે આખી. તો એના એને એનાથી છોડાવવું છે પોતાને, પોતાને એવી રીતે એવી પકડાયેલો છે કે અનંત પરિભ્રમણ કરે છે, અનંત દુઃખોને ભોગવે છે. એ રાગની મૈત્રી કરતા, વિભાવનું એકત્વ કરતા, અનંત જન્મ મરણ ને સંસારના અનંત દુઃખ છે એ બધોનો ખ્યાલ છે કે આમાં પરિણામ શું આવશે. સ્લીપ તો થાય છે ક્યાં, ખાલી એના ને એના રાગની પર્યાય સાથે સ્લીપ થઈને એકત્વ કરે છે. એક જ પગથિયું લપસે છે, પણ કેટલો નીચો જાય છે ગબડીને, જાય નિગોજ સુધી. આ પરિસ્થિતિ ઊભી થાય છે એમાંથી. પહેલું પગથિયું લપસે છે, કેટલો નીચે પડે છે એનો હિસાબ આટલો મોટો છે. તો કે નહીં, એ એક પગથિયે ન લપસાય એના માટે આટલું જોર દીધા વિના છૂટકો નથી, ઉગ્રતા નહીં આવે. વાત સમજવી એક વાત છે, એનું જોર આવવું બીજી વાત છે. ભાવ ભાષણ વિના જોર કદી આવે નહીં, એની પ્રત્યક્ષતા વિના એની અસર થાય નહીં. સાંભળી વાત અને નજરે જોયેલી વાતમાં અસરને મોટો ફરક પડે છે. તમે છાપામાં વાંચો કે આ એક્સિડન્ટ થયો, ફોટો આવે અંદર કે આ રીતે જુઓ માણસ ટ્રક નીચે આવી ગયો છે, પણ નજરે જોયું હોય તો હે કેટલા દી સુધી જાય નહીં. નજરે જોયેલી વાત, એ એક્સિડન્ટ નજરે જોયો હોય તો કેટલા દિવસ સુધી જાય નહીં. ભાઈ આપણે સોનગઢમાં રહેતા હતા, અત્યારે નથી રહેતા, ટુમાણા હતા, હોમિયોપેથીનું પ્રેક્ટિસ કરતા હતા રાજેન્દ્રભાઈ કરીને, રાજકોટ છે અત્યારે. એ કોઈ દક્ષિણની અંદર ટૂરમાં ગયેલા એમાં આખી બસ પુલ ઉપરથી ગઈ નીચે, એ બચી ગયા. પણ એણે જે દ્રશ્ય જોયું, કોઈના હાથ પગ કપાઈ ગયા, કોઈના માથા છુંદાઈ ગયા, અને એ ચીચિયારીને રાડો જે સાંભળી એણે, અને માણસોને તરફડતા ને મરતા જોયા, એ કહે છે કે હું આખી જિંદગીમાં ક્યારે બસમાં બેસીને હવે મુસાફરી નથી કરી શકું એવું. ભાવનગરથી સોનગઢથી ભાવનગર આવે તો ટ્રેનમાં આવે, બસમાં બેસીને ન આવી શકું, કે મારાથી બની જ ન શકે. જેવો હું બસમાં બેસું એટલે એ ચિત્ર આવે છે. વર્ષો થઈ ગયા છે એ વાતને. આ પ્રત્યક્ષની અસર શું છે એ વાત આપણે તો સાંભળી બધી, આપણને કેમ કઈ અસર નથી થતી? કેમ કે આપણે પરોક્ષ રહી ગયા. અહીંયા આત્મા પ્રત્યક્ષ થાય છે, એવો પ્રત્યક્ષ થાય છે કે એમાં રાગના પ્રદેશ નથી દેખાતા, એમ કે છે, રાગનું ક્ષેત્ર નથી દેખાતું, એવો પ્રત્યક્ષ થાય છે આત્મા. પછી કોઈ વાતે માને નહીં, એને પ્રત્યક્ષ કર્યું હોય એની પ્રત્યક્ષની અસર જ જુદી છે આખી. અને આ આત્માની આત્મ પ્રત્યક્ષતાની જે અસર છે એ સાદી અનંત છે. ઓલી તો કદાચ આ ભાવ સુધી રહેશે, પેલા ભાઈને બસની અસર તો બીજા ભાવમાં તો ભૂલી જવાનો છે કે શું એક્સિડન્ટ થયો હતો. આ સાદી અનંત રહેવાની છે, એક વાર પ્રત્યક્ષ કરી લેતો તારી અસર સાદી અનંત રહેવાની છે. પછી સિદ્ધાલય સુધી વધીને આગળ વધશે, સર્વ અખંડ પ્રત્યક્ષ, સકળ પ્રત્યક્ષ થશે અંશ પ્રત્યક્ષમાંથી, પણ એ પરોક્ષ કોઈ દિવસ નહીં થાય. એટલી મોટી અસર આમાંથી જન્મે છે એ વાતને નો સંકેત કરવો છે. એ તો પ્રદેશ ભિન્નતા કહે છે, એટલે એને જળમાં નાખે છે. લખનારને દ્રવ્યાનુયોગનું જ્ઞાન નથી એમ સમજો છો? શું સમજો છો? લખનારે પ્રદેશ ભિન્નતા કહી તો તમે કહો કે પણ એ તો આત્માને વિભાવ, આત્માના જ ગુણની પર્યાય છે, ભલે ને વિભાવિક પર્યાય છે, તેને કંઈ જ્ઞાન નથી એમ તમે સમજો છો? એ સમજણ વગર એ લખે છે એમ માનો છો? એવું નથી. હે, એમને અણઉપયોગી લખ્યું છે એમ એ નથી, બહુ સમજીને લખ્યું છે. અને જે લખ્યું છે એની અંદર એકાંતે આત્મહિત સમ્યક એકાંત પણ એની અંદર રહેલું છે. વિશેષ કાર્યકારી છે એ પ્રત્યક્ષ કરી દેખાડશે એક વાર ચેષ્ટાથી, પણ એની ચેષ્ટામાં પ્રગટ આવશે એ વિષય. એટલે એ તો વિશેષ ઉપકારી છે, એમાં ક્યાં પ્રશ્ન છે. તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે એમ કે છે. કાંઈ લગવાડ જ નથી ને એકાકાર ચૈતન્યમાં. અરે જ્ઞેયના આકારો નથી દેખાતા, વિશેષ જ્ઞાન જેને કહીએ, વિશેષ જ્ઞાનાકારો જેને કહીએ એ નથી દેખાતા, એકાકાર જ જ્ઞાન દેખાય છે. ત્યાં વળી તું રાગની ક્યાં વાત લાવ્યો કે છે? એટલે તો પ્રદેશ ભિન્ન છે, અત્યંત ભેદ છે. આ પરિસ્થિતિ હોય છે, સન્મુખતા થાય ત્યાં આખું ભવન ફરી જાય છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક કર્મ તથા નોકર્મ નથી, અને ક્રોધાદિકમાં કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક આધાર આધેય સંબંધ નથી, વાસ્તવિકપણે કોઈ આધાર આધેય સંબંધ છે જ નહીં. દરેક વસ્તુને પોતપોતાનું આધાર આધેયપણું પોતપોતામાં છે, દરેક વસ્તુને પોતપોતાનું આધાર આધેયપણું પોતામાં છે. અને જ્ઞાન પોતે સ્વરૂપે કરીને એટલું શક્તિ સંપન્ન છે કે કોઈનો આધાર એને લેવો પડે તો જ જ્ઞાન જ્ઞાન તરીકે ટકી શકે, રહી શકે, હોઈ શકે. એ વાત ક્યાંય બેસતી નથી, એનામાં પોતાની પૂરી શક્તિ છે. દીપચંદજી તો એમ કે છે કે સત્તાએ એને શાશ્વતપણું બક્ષ્યું છે. શું સત્તા? સત્તા શું છે કે સત્તા તો પોતે શાશ્વતી છે, સત્તા પોતે ત્રિકાળ છે, અસ્તિત્વ ગુણ. એ શાશ્વતું અનંત ગુણને બક્ષ્યું. અનંત ગુણને એને શાશ્વત આપી દીધી, એટલે અનંત ગુણને શાશ્વતપણું છે. એ પ્રમાણનો બહુ સરસ વિષય ચાલ્યો છે. એના ઉપરથી બધું જ વિચારે, બધું જ સાબિત થઈ જાય છે કે જો વસ્તુ પ્રમાણ છે, જ્ઞાન પ્રમાણમાં જ્ઞેય વસ્તુ જો પ્રમાણ છે, તો વસ્તુનો કયો અવયવ અપ્રમાણ હોય? કયો ગુણ? તો એક ગુણ છે. તો પ્રમાણ જે પ્રમેયત્વ છે, વસ્તુનું જે પ્રમેયત્વપણું છે, એ અનંત ગુણને કેમ લાગુ પડે છે? પ્રમાણ પ્રમેયત્વ એ બધા ગુણ પ્રમાણ જ છે, કેમ કે વસ્તુ આખી પ્રમેય થાય છે. માટે તો એને બધાને પ્રમાણતા બક્ષી છે. તેથી આખી જો વસ્તુ પ્રમાણ હોય તો એનો કોઈ પણ ગુણ અપ્રમાણ કેમ હોય? કોઈ પણ પર્યાય કે કોઈ પણ અવયવ અપ્રમાણ કેમ હોય? બસ આવી રીતે બધા ગુણમાં લઈ લેવું એમ કરીને વાત. એટલે એ નહીતર શું, તમે જો આખા પદાર્થને અસ્તિ કયો તો એના કયા અંશને નાસ્તિ કહેશો? તો અંદર અંદર વિરોધ આવશે. એટલે જે છે એ જ્યારે આખા પદાર્થને જે ગુણ લાગુ પડે છે, કેમ કે પદાર્થનો ગુણ છે માટે આખા પદાર્થને લાગુ પડે છે, તો એના કોઈ પણ ગુણને લાગુ એટલો જ પડે છે. એ ગુણ એનાથી રહિત નથી રહી શકતો એમ કરીને સંબંધ લીધા છે. બહુ બહુ સરસ થાય. લોજિક તો ઘણું સારું છે, ભાષા થોડી બેસે ન બેસે એવી ઢોંઢારી ભાષા લાગે. પોતે જે વાત લીધી છે સિદ્ધાંતિક વાત તો ગજબની લીધી છે. ઢુંઢારી ઢુંઢારીમાં ફેર છે, બધી એક સરખી ઢુંઢારી નથી હોતી. એ વખતે જે તે પ્રદેશમાં ચાલતી ભાષા છે એને પ્રાદેશિક ભાષા કહે છે. શું? જે તે પ્રદેશમાં ચાલતી, એમાં થોડો થોડો તો બધો મસ્ત ભાષામાં આપણે ફેર પડે છે ને. ગુજરાતી ગુજરાતીમાં, કાઠિયાવાડીને ગુજરાતીમાં ફેર નથી, પડે જ તે ફેર. એવું જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધ ક્રોધમાં છે. આ ઉપયોગ ઉપયોગમાં છે એટલા શબ્દમાં આ સ્વસન્મુક્તાની વિધિ દર્શાવી દેવી છે. જે મર્મ છે એ આ જગ્યાએ આટલો છે. ઉપયોગ ઉપયોગમાં છે એમ કહેતા તું તારા ઉપયોગને, તે જ વખતના ઉપયોગ, ઉપયોગને પોતા ઉપર સ્થિર કર. જો ઉપયોગ ઉપયોગમાં છે, સન્મુખ થઈ જઈશ. જ્ઞાનને જ્ઞાનમાં જ જો, તું ચાલતા જ્ઞાનને જ્ઞાનમાં જ જો, તને તારું જ્ઞાન સ્વરૂપ જણાશે. આખું સ્વરૂપ જ તને જણાઈ જશે. આમ છે. અને જે પર સાથે એકત્વને અભિન્નતા થઈ રહી છે એ છૂટી જશે. આ રીતે ભેદ વિજ્ઞાન બરાબર સિદ્ધ થયું. ભાવકર્મ વગેરે અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદ વિજ્ઞાન છે. ભાવકર્મ વગેરે ઓરા કર્મ નો કર્મ લઈ લેવાય, અને ઉપયોગનો તફાવત ભેદ જાણવો, અત્યંત ભિન્નતા જાણવી, એનું નામ જ ભેદ વિજ્ઞાન છે. એટલે ભેદ વિજ્ઞાન ભાવકર્મ અને જ્ઞાનથી શરૂ થાય છે, અને એ ભેદ વિજ્ઞાનના પ્રયોગથી પોતાનું જ્ઞાન જે છે જ્ઞાનની અંદર બરાબર સ્વસન્મુખ થઈને સ્થિર થઈ શકે છે. એ પ્રસંગને અવસર ત્યાંથી ઉત્પન્ન થાય છે.